લાગી ન હોય પછી ગમે તેવા ભોજન હોય ભાવે, આગ્રહ કરે ને તોય ખીચ ચડે, એનો એ દૂધપાક હોય, શ્રીખંડ હોય, રસ હોય, 20 વાટકા જમી જાય, ખાઈ જાય, પી જાય, પછી કોઈ આગ્રહ કરે તો ગમે, ઉલટાના ખીજાય, ગમે એવો પીરસવાવાળો હોય તો એના ઉપર ખીજાય કે હવે હદ થાય છે, હવે તો બંધ રાખો શું પણ પછી કઈ. અને ભૂખ હોય અને જો પીરસવા ન આવે તો ખીજાય, સંભારો ને સંભારો ફેરવે છે, કોબો જ ખાવો, બીજું દૂધપાક લાવો, શ્રીખંડ લાવો, પૂરી લાવો, ભજીયા લાવો, ચૂરમાના લાડવા લાવો, ખાખરિયાના વારે ગળીએ, બસ દાળ શાક ને સંભારો ત્રણ ફેરવે તો ખીજાય ને. ધણિયારે ધીંગાણું કરવાનું હોય, ભૂખ હોય અને ન પીરસે તો ખીજાય, અને ભૂખ ન હોય અને પીરસે તોય ખીજાય. સત્સંગની ભૂખ હોય એવા તો બહુ ઓછા હરિભક્તો, ઓછા બધા સાધકો મળે. જેટલી જમવામાં ઉતાવળ હોય એવી કથા વાર્તાની ઉતાવળ હોય, સારું સારું ગ્રહણ કરવાની ઉતાવળ હોય તો ભૂખ છે અને તો ભાવે. સત્સંગના પણ અજીર્ણ થઈ જતા હોય છે, બહુ ખાધા પછી જેમ અજીર્ણ થઈ જાય ને, ખાટા ઓડકાર આવે, પેટ ડબડબી જાય, ગેસ થાય, આફરો ચડી જાય, ઓડકાર સારા ના આવે, પાસે બેસાય નહીં, એમ સત્સંગમાં જેને અજીર્ણ થઈ ગયું હોય ને એની પાસે બહુ બેસાય નહીં, આપણું મગજ ખરાબ કરે. સત્સંગમાં ઘણું બધું છે ઓળખવાનું, એટલે કીધું કે સાત્વિક સેવા હોય, સાત્વિક વૃત્તિવાળા, સાત્વિક એટલે જેને ભગવાનનું જ્ઞાન જોઈએ છે, ભજન જોઈએ છે, મૂર્તિ જોઈએ છે, ધર્મ જોઈએ છે, વૈરાગ્ય જોઈએ છે, સદગુણ જોઈએ છે, એ સત્વગુણ કહેવાય. દેહના પદાર્થો બધા જોતા હોય તો એ રજોગુણ કહેવાય. સારું સારું ખાવા જોઈએ છે, સારા સારા બંગલા જોઈએ છે, સારી ગાડીઓ જોઈએ છે, માન જોઈએ છે, સન્માન જોઈએ છે, ફૂલહાર જોઈએ છે, પ્રશંસા જોઈએ છે, તો એને શું કહેવાય, શું કહેવાય છોકરા? હા, અડધો કલાક નાવામાં જાય, પછી ઇન્સર્ટ કરવામાં 15 મિનિટ જાય, આગળ પાછળ બે અરીસામાં જુએ, વાળ વળવામાં 10 મિનિટ જાય, બાબરી હરખી પડે નહીં તો વળી પાછું વીખે, વળી પાછું આમ 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 કરે, વળી પાછું આમ આમ કરીને વળી પાછું આમ 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 કરે, એને શું કહેવાય? તાવડીના તળિયા જેવું મોઢું હોય તો પાવડર ચોપડે, હોઠ ઉપર વળી કઈક લગાડે, તાપક ટીપક કરે, એને શું કહેવાય? રજોગુણ. એક કઈક કપડું શરીર ઉપર શોભતું ન હોય, 500 રૂપિયા લઈ આવી દે તો ઘણાના શરીરને રંગ રૂપ એવા હોય ને, એને ગમે કપડું પહેરાવે ને કપડા શરમાય, અને અમુક એવા રૂપકડા ઘાટીલા એવા હોય કે એને ગમે કપડું પહેરાવો ને તને શોભે, નહીં તો બળદ ઉપર જુલ નાખી હોય એવું લાગે. પણ તો એ સાબુ ઘસ 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 જ થાય, બે વાર નાઈ ને તો આખો ગોટો ઉતારી દે, નહીં તો 6 મહિના હાલે. એ તો 1 વાર લગાડો કે 10 વાર લગાડો પછી કઈ મેલ માલિકોથી થોડો નીકળે, એ તો 1 વાર ના હોય, સાબુ લગાડવો પડે, ઉનાળો હોય, હવે આ સિઝન હોય, પછી આવા દેશકાળ હોય, ધૂળ હોય, ધુમાડો હોય, અમદાવાદ જેવું ગરમીલું વાતાવરણ હોય, પસીનો ગંધાતો હોય, તો શુદ્ધિ જોઈએ એટલે સારું. પણ કઈ અડધો ગોટો ઘસવાની જરૂર ન હોય. ઘણા બ્રશ કરે, બ્રશ આટલો મોટો ટેંટો લે, કંપની વાળા સમજતા હોય. બધી ટૂથપેસ્ટ છે ને, જો મેડિકલની બધી ટૂથપેસ્ટ છે ને, એનું મોઢું નાનું હોય દવાની ટ્યુબોનું. ટૂથપેસ્ટ જે આવે ને એ બધા મોઢા મોટા હોય, જરીક દબાવે તો ઊંઘમાં ઊંઘમાં લબ્ધ નીકળી જાય છે. અને પછી એવું કોઈ વિજ્ઞાન નથી કે માલકોર કરે. બોલો, એક છોકરાને એના બાપા કહે કે ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ શું કર્યા કરે છે. નેપોલિયન કહેતો હતો, ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ માય ડિક્શનરી. ઇમ્પોસિબલ જેવું કંઈ છે જ નહીં. તો છોકરે બાથરૂમમાં પેસ્ટ દબાવીને પછી લબડતી લબડતી લઈ આવ્યો બાપા પાસે. એ કે બાપા માલકોર નાખી દો તો એ જાય. એટલે ટૂથપેસ્ટ બનાવવા વાળા આવું કરે, લબ્ધા પડી જાય, જલ્દી ખાલી થાય, જલ્દી ઉપાડ થાય. જરા ચણાના દાણા જેટલી મૂકો ને બહુ થઈ જાય, નહીતર પછી પાછું 15 મિનિટ સુધી વગદળ વગદળ વગદળ. ભેહ વાગોળવા બેઠ્યો હોય ને એટલો લડકો હેઠે પડે તોય ઊભો ન થાય. બોલો, દાંત ખેડવી નાખે. દાંતની શુદ્ધિ જરૂરી છે, પણ ટૂથબ્રશ કેમ કરવું એ પણ એક કળા છે. આમ કોઈ દિવસ ન કરાય, આમ બધું છોલી નાખે પેટા પેટા. આવી રીતે આમ એને કરવાનું હોય, આમ અંદર ધ્યાન. બસ પૂરું થઈ ગયું, 1 મિનિટથી વધારે ન થાય બ્રશ કરતા, એટલું છે. તો શુદ્ધિ જરૂરી છે, રજોગુણ જરૂરી નથી. તમો ગુણ એ જરૂરી નથી. ઘણા તમો ગુણી હોય, ગંધાતા લુગડા પહેરે, માથું ગંધાતું રાખે, આંખમાં ચીપડા ભીર્યા હોય, નાકમાંથી વાળ છે ને ઓલા વંદન જેમ આમામ આમામ થતા હોય, તો એ તમો ગુણ છે. આળસ છે, બિસ્તરો ચોખ્ખો ન હોય, કબાટ વ્યવસ્થિત ન હોય, જોડા બરાબર ન હોય, બટન સરખા ન હોય, તમો ગુણ છે. ઊંઘ આવે, આળસ આવે, આ બધું તમો ગુણ છે. કાંઈ શીખવું જ નહીં એ તમો ગુણ છે, કાંઈ કરવું જ નહીં તમો ગુણ છે, કાંઈ સાંભળવું જ નહીં તમો ગુણ છે. સાંભળવું પણ જગતનું સાંભળવું એ રજો ગુણ છે, ભગવાનનું સાંભળવું એ કયો ગુણ છે ભાઈ? 3 ગુણ યાદ રહી ગયા ને તમને? તમારે કેવું થવું જોઈએ? થોડો થોડો સૌ વિચાર કરે કે આપણે સત્વગુણી છીએ, તમોગુણી છે, રજોગુણી છે. ઘણા એને કબાટની બાજુમાં આવ્યા હોય ને એવા તમોગુણી તામસી હોય ને, જરી કાગળિયો એની પડખે પડી જાય ને ત્યાં તો મારવા ઊભો થાય, એ તમોગુણી છે. અને ઘણા એવા સાત્વિક પ્રકૃતિના હોય ને તો એનો એ કાગળિયા વીણી લે ને તમારાય વીણી લી, એ સાત્વિક છે. સેવાની ભાવના એ સાત્વિકતા છે. શાંતિ રાખવી એ સાત્વિકતા છે. ઝઘડો ન કરવો એ સાત્વિકતા છે. ગાળ ન બોલવી સાત્વિકતા છે. પણ એ બધું જ શીખવા જેવું છે. જીવનમાં બધી વસ્તુ આવશ્યકતા છે. તમો ગુણે જોઈએ ન જોઈએ? કૂતરો ઘરમાં આવ્યો હોય ને તમે શિષ્ટ ભાષામાં કહો, અરે કૂતરા ભાઈ તમે અહીંથી ચાલ્યા જાઓ, તો એ કૂતરો જાય. કૂતરાને ખબર પડી જાય કે ઊભો નથી થવાનો, પણ એ તમે હુડકારો એવો જોરથી મારો તમો ગુણી તો કૂતરું વંડી ઠેકીને વીયો જાય રસ્તો ન ચડે. તમો ગુણ જોઈ. ઊંઘવું એ તમો ગુણ છે. સૂયા વગર ચાલે? ઊંઘ તો કરવી પડે કે નહીં? એ તમો ગુણ છે. રજોગુણ પણ જોઈએ. રજોગુણ એટલે ક્રિયા કરવી. રજોગુણ વાપે નહીં ત્યાં સુધી કોઈ ક્રિયા ન થાય. ઘણા ઉઠે પથારીમાં પણ એ આમ આડા જ પીડ્યા હોય, શું કરો, હવે જાગું છું, પણ ત્યારે ઊભા થાવ ને આવ, એ તમો ગુણ છે. રજો ગુણ આવે ત્યારે ઊભું થવાય, પછી સ્નાન કરવા જવાય, પછી પ્રવૃત્તિ થાય. એટલે રજો ગુણ પણ જરૂરી છે કે નહીં? હાલવું, ચાલવું, દોડવું, ક્રિયા કરવી, ભણવું, લખવું, વાંચવું, શીખવું, બરાબર છે? તો રજો ગુણ જરૂરી છે કે નહીં? સત્વગુણ તો જરૂરી છે જ, એ વગર જાગૃતિમાં શાંતિ ન રહે. તમો ગુણમાં ઊંઘમાં શાંતિ રહે. સાત્વિક ગુણ વગર જાગૃતિમાં શાંતિ, જાગતા હોય ત્યારે શાંતિ ન રહે. બધી વસ્તુની જરૂર છે. ક્યારેક ઝઘડવું પડે, ન ઝઘડવું પડે, સોસાયટીમાં માથાભારે આવી ગયા હોય તો ક્યારેક ઝઘડવું પડે કે નહીં? ક્યારેક શાંતિ રાખવી પડે, પહોંચી ન શકીએ તો શાંતિ રાખવી પડે. એમ લાગશે કે માર ખાવાનો જ થયા છે, તો બોલાય જ નહીં. બધી વસ્તુની જરૂર છે, પરંતુ એ દરેકમાં મર્યાદા હોવી જોઈએ. મર્યાદા વગર કાંઈ ન થાય, એ આપણને મર્યાદા શીખવાડે છે. કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથેવ ચ અલ્પાહાર બ્રહ્મચર્યમ વિદ્યાર્થી પંચલક્ષણમ. કાક ચેષ્ટા સતેજ છે, ચપળ છે, બધું જોયું ને આપણે. હા, એક આપણે જોવાનું હતું, હજી એક બે ગણું છે. કાગડામાં બહુ ગુણ છે લ્યો. તો જે જોવાનો છે એ ગુણ, મર્યાદાનો ગુણ. કારણ કે આપણે એને શું માનીએ છીએ? પિતૃ માનીએ છીએ. શું માનીએ છીએ? શ્રાદ્ધ પર્વમાં આપણે એને નાખીએ છીએ, પિતૃ છે. એટલે ઘણા લોકો એવા હોય છે કે આખી જિંદગી, આખું વર્ષ કાગડાઓને ખવડાવે. તમે જોયું છે ફોટા આવતા હોય છે ક્યારેક, કાગડાઓને ખવડાવે, એને રોટલા નાખે, પૂરી નાખે, બધું ખવડાવે. ઘણા કૂતરાને ખવડાવે છે, ઘણા કીડીઓને ખવડાવે છે, ઘણા ગાયોને ખવડાવે છે, ઘણા માણસોને ખવડાવે છે. એમ કાગડાને પિતૃ માન્યા છે. હમણાં શ્રાદ્ધ પક્ષ આવશે, હમણાં ઉભો રહે છે ભાદરવામાં, હે ને? કાગવાસ નાખે, પિતૃ છે. હવે આપણે એ જોતા હતા કે ઋષિઓએ કોઈને પિતૃ ન બનાવ્યા, નહીતર ગૌ માતા જેમ કહે છે તો બળદને પિતા કીધો તો શું વાંધો આવતો, એને પિતૃ માન્ય આવત. પણ ના, કાગડાને પિતૃ કીધો. તમને ખબર છે કે કાગડો એક જ આખી આલમમાં એવું પ્રાણી છે, એક કાગડો. તમે જોજો, સર્વે કરીને તમે જોજો, કાગડો એક જ એવું પ્રાણી છે. સંભળાય છે? હા, એક જ એવું પ્રાણી, પશુ પક્ષી બધામાં, કે એનું દાંપત્ય જીવન કોઈ જોઈ ન શકે. સમજાય છે? આટલામાં બધા પશુ પક્ષીઓના પતિ પત્નીના વ્યવહાર તમે ગમે ત્યાં જોઈ શકો. દરેક પશુ પક્ષી નિર્લજપણે જોઈ શકો ને. આજે તો માણસે નિર્લજપણે દેખાય છે ચારે બાજુ ગમે તેવા વ્યવહારો, પણ એ કાગડો એવો પ્રાણી છે કે એની પતિ પત્નીના વ્યવહાર એ સજોડે જ ઉડતા હોય છે, રખડતા હોય છે. એને માળા હોય છે, એને બચ્ચા હોય છે, એનો વંશ વેલો હોય છે, પણ એને ક્યારેય તમે એવી ચેષ્ટા કરતો ક્યાંય નહીં જો. આ કાગડો તમે જુઓ. એટલે ઋષિઓ એને પિતૃ કીધા છે. એનો મતલબ કે માતા પિતા હોય એને એના બાળકોનું કેટલું જતન મર્યાદાનું રાખવું જોઈએ, એટલે પિતૃ કયા છે. અને પિતૃ છે એને એમ એમ ખ્યાલ છે કે આ બધી આલમ છે એના અમે બાપ છીએ, અમે પિતૃઓ છીએ. તમારે પિતૃઓ થઈને પુત્રોની સામે અભદ્ર ચેષ્ટા ન થાય. લો બોલો, નાગરભાઈ કેવો ગુણ છે કાગડાનો? નહીં તો હા, હલકું કાગડો પ્રાણી કહીએ, હલકો નથી, પિતૃ છે, પૂરી મર્યાદા. કોઈ દિવસ એની આંખમાં વિહોળતા નહીં જુઓ, તો કામુકતા નહીં જુઓ. સમજાય છે? છે ને અદભુત ગુણ. આટલો સંયમ કોઈ હજી સુધીમાં કોઈ એના એના વ્યવહાર જોયા નથી. એ કેટલું ધ્યાન રાખે છે કે કાગડો ક્યારે મર્યાદા ચૂકતો નથી. બધી આવશ્યકતાઓ જીવનમાં હોય છે, પણ મર્યાદામાં. દૂધ પાકે સારો છે, દૂધ પણ સારું છે, લાડુ પણ સારા છે, કેમ? મર્યાદામાં. રાજકોટમાં વર્ષો પહેલા પુરાણી સામે આપણે મોટા પુરાણી સામે વાત કરતા ને, છોકરાઓ બધા હેઠે ચડી ગયા, રમત હોય, એક પછી એક લાડુ મોટા વળ્યા. ત્યારે મોટા લાડુ થતા, હવે ધીમે ધીમે નાના થઈ ગયા. નહીંતર પહેલાં લાડુ કેવડા કેવડા, આવડાવડા લાડુ બનતા. આ દાંત કાઢે છે, તમે જોયો આવડાવડા લાડુ. આ હાઇબ્રિડ બાજરો રહ્યો ને, એટલે આને કંઈ સમજાય નહીં. આવડાવડા લાડુ બહુ મોટા, ખરેખર મોટા મોટા લાડુ તમે જોયેલા કે નહીં? મેં છે ને પહેલી વાર જયારે વડોદરા ગયો, પછી ત્યાં ઠાકોરજીનું મંદિર, થાળનું કોઠાર ને એવું બધું હતું, તે હું ગયો તો મને ત્યાં સંતો કે તમારી રીતે ઠાકોરજીને ધરાવી લ્યો ને થાળ. આપણા લાલજી હરિકૃષ્ણ મહારાજ હોય ને, પધરાવ્યા પછી કબાટમાં બધું છે લઈ લ્યો, કબાટ ખોલ્યો આવડાવડા લાડુ ચૂરમાં, હું તો 3 ટકલા પાછો પડી ગયો, આવડાવડા લાડુ તો કેવડાવડા બનતા અને એવા જ પીસાતા મોટા મોટા. હવે તો હાવ કેવડા કેવડા, હાવ અવડી લાડુડી આવી ગઈ. હવે એવડી તો એ પેલાના માણસોના જમાનામાં હતા, ત્યારે એવડી એવડા તો એના ડૂટા હતા, આવડા આવડા તો એના ડૂટા હતા, એમાં એ લાડવા ભરીને લઈ ન જાય એટલે મોટા વાળતા. મોટા મોટા લાડુ પણ એ આપણે જયારે છોકરાઓને જમાડતા ત્યારે એવડા એવડા ન બનતા, પણ એમ કે આ મોટા તો ખરા, તમે ટેનિસ બોલ જેવડા તો ખરા જ. તો એવા એ છોકરાઓ કે ઓલો કે આ બીજો, ઓલો કે આ ત્રીજો, આ કે ચોથો, બે પડખે પડખે મારા ચડસાઈ ચડી ગયા, 21 21 લાડુ ખાઈ ગયા, 21 એવડા ટેનિસ બોલ જેવડા. ઓલો બાજુ વાળો કે અરે આ 22મો, તે ઓયલો કે આ 23મો, એ 23મો ખાધો ન્યા પડી ગયો. માંડ માંડ જીવો ભાઈ, ઘણા ભજીયા ખાતા હોય તમે જોવો કરો, હજી મારા ભજીયા ખાય, હજી મારો ભજીયા એવા લાડુ હજી સારો, શિખંડ નહીં સારો, શિખંડ જે પાણી પાઇપે ને મારી નાખે, ખરો કે નહીં? પછી એટલું બધું પાણી પીવું પડે ને, પછી ગુજરાતનું પાણી ખાવ, ફોફળો ને ઓયલું ખારું મીઠું નહીં, ગમે એટલું પીવું રાખો, પીને 3 પગથિયા પચડો ત્યાં ખાલી, અને પેટમાં હમાય નહીં, તરસ છીપે નહીં, પછી ફાઇન થાય કેટલીક પોળી, પછી કેટલીક થાય થોડી રબર રહી છે, કાંઈ બરમૂડો ઢીલો થાય, આ થોડું થાય. ત્રેવીસમો લાડુ આડો પડી ગયો, ભજીયા ઘણા ખાતા હોય પણ એટલા ગળા સુધી કાંઈ, તમે આમ આંગળી નાખો ને તો ભજીયું હાથમાં આવે, આવા ભજીયા ખાનારા હોય એવા લાડુ. મર્યાદા કામની છે, એમ સારો સમાજ એને કહેવાય, સારું સંસ્કારી કુટુંબ એને કહેવાય, સારો સાચો વિદ્યાર્થી એને કહેવાય કે જેના જીવનમાં મર્યાદા હોય. એટલે બોલો, કાગડો એટલું રાખે, તમે શાળા કોલેજોમાં રસ્તા ઉપર રોડ ઉપર આડોશ પડોશમાં સોસાયટીમાં જો તમારી આંખમાં હલવા ચાલવામાં બોલવામાં મર્યાદા ન હોય બેન દીકરીઓ પ્રત્યે, તો તમે કાગડાથી પણ હલકા છો. કેટલું શીખવા જેવું છે, સમજાય છે મર્યાદા? પણ એક વસ્તુ લખી રાખો કે મર્યાદા હંમેશા માતા પિતાથી જ આવે છે. એ ઘરમાં જેના ઘરમાં મર્યાદા નથી એના બાળકોમાં લોહીમાં આવતી નથી. એ માતા પિતા જેના મર્યાદામાં હોય એનું છોકરું કોઈ દિવસ બહાર પગ નહીં મૂકે. આપણે મહેન્દ્રભાઈ સાવલિયા જે શિક્ષક છે દિવાન બલુભાઈમાં, પણ આ વિદ્યાર્થી છે, અહીંયા આજુબાજુ જ રહે છે અને સ્કૂલમાં નોકરી કરે છે. એમના ઘરમાં કોઈ સત્સંગ નહીં, સ્વામિનારાયણના કોઈ નહીં. એમના બાપુજી એ ચારેક ચોપડી જૂની જમાનાની ભણેલા, પણ ઇંગ્લિશ બોલે કડકડાટ, અંગ્રેજી શિક્ષણ ને એ વખતે એવું સરસ અંગ્રેજી બોલે, આપણને એમ થાય કે આ તો બહુ ભણ્યા છે, પણ એટલું બહુ, ત્યારે તો 10 ભણ્યા એટલે તો હા ક્યાંય નું ક્યાંય પહોંચી જવાતું ભાઈ, 4 5 ચોપડી કે વધારે, ભલે કદાચ 10 ભણ્યા છે મને એટલો ખ્યાલ નથી, પણ ઇંગ્લિશ કડકડાટ બોલે. હવે ચોયણી પહેરી હોય, માથે ખમીસ હોય, એ પાણપોરાના હોય, ખેડૂનો વેશ હોય, અને ઇંગ્લિશ બોલે તો આપણે આવું ઉભા રહી જાય, બોલો એવું ઇંગ્લિશ બોલે, એમ થાય કે આ બાપા આવું સરસ બોલે છે ને, આપણને ક્યાં જવું, જમીન માગ દે તો હમી જ જઈએ. તો એ જયારે મહેન્દ્રને દાખલ કરવા આવ્યા તો ઓફિસ હતી જૂની અહીંયા, તો ત્યાં બેઠા ને બાલસામી હતા સામે બેઠા હતા. એટલે પેલા તો આપણી રીત છે ગુરુકુળ જે રાજકોટ જુનાગઢ ભણીને આવ્યા હોય એને પેલા લેવાના હોય, તો આ બાપા આવીને બેસી ગયા, મહેન્દ્ર નાનો 11માં દાખલ કરવાનો, કે સ્વામી અમરેલીથી આવું છું અને આ મારો છોકરો છે, દાખલ કરવો છે અહીંયા ગુરુકુળમાં. એટલે બાલસામી કે પણ અમે તો પેલા બધા અમારા ગુરુકુળમાં હોય એને લઈએ છીએ. એટલે બાપા ડાહ્યાને ઠરેલા ને બુદ્ધિશાળી, એટલે એમણે કીધું વાત સાચી છે, તમે ગુરુકુળના પેલા લેતા છો એ કદાચ તમારો નિયમ હશે, અને બીજી એ વાત પણ હોય કે ગુરુકુળના હોય તો થોડા ઘડાયેલા હોય તો તમને સાચવવામાં વાંધો ન પડે એવું બધું હશે. પણ સ્વામી હું ખાતરી આપું છું કે મારો દીકરો અહીંયા 5 વર્ષ ભણશે કે 10 વર્ષ ભણશે, એને જેટલું ભણવું એટલું ભણે, પણ કોઈ દિવસ એની કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં આવે અને ક્યારેય તમારો એકેય નિયમનો ભંગ નહીં કરે એ હું તમને લખી દઉં. કેટલો વિશ્વાસ છે તમે કોઈ પણ બેઠા છો કહી શકો તમારા દીકરા વિશે કે ભાઈ હું તમને લખી દઉં છું મારો દીકરો નાની મોટી કોઈ દિવસ કોઈ ભૂલ કોઈ નિયમ ભંગ કોઈ ફરિયાદ નહીં આવે એ હું તમને લખી દઉં. કોઈ કહી શકે? ગમે એટલા ડાયા હોય તો તમે તરત એમ કહો કે ભાઈ છોકરું છે હવે ક્યારે ઉલાળો મારે કાંઈ કહેવાય નહીં. હવે અમે તો કેટલું કઈ કઈ થાક્યા પછી માવતર તો બધે પૂંછડે પૂંછડે તો ન ફરીને સામી બાળક છે સોરું છે કસોરું થાય હાસવું અમારાથી હસવાતું નથી એટલે તમને દઈશી હાસવું આય બીજું શું. ઘરમાં એની બાઈ નથી હાંસવી શકતી આખી સોસાયટી હાંસવી નથી શકતી એટલે આય દઈશ. પણ આવું જે કહેવું જ છાતી ઠોકી એનો અર્થ છે એ પરિવાર મર્યાદામાં રહેતો હોય અને એને કોઈ દિવસ ખોટો એકડો ઘૂંટ્યો ન હોય એવું. હવે જે પરિવારમાં મર્યાદા ન હોય આ ઘરડાઓને તો શું કહીએ ભાઈ, ઘરડાઓ પિતૃઓ કહેવાય, જીવતા નડે મર્યા પછી ન નડે કયો. ઘણા કહે છે કે આપણને પિતૃઓ નડે નહીં પણ જીવતા જે નડ્યા હોય મર્યા પછી મૂકે એને ગમે એટલા પેલા શું કહેવાય નારાયણ બલિ કરાવો પંચબલિ કરાવો એ ભૂફાડા જ મારતો હોય ચારે બાજુ. જીવતા જે ન નડ્યો હોય ને મર્યા પછી ન નડે, સમજી રાખો. જીવતા નડ્યો ન હોય ને એ મર્યા પછી ન નડે. એટલે નથી કહેતા પેલા કે ભાઈ હવે અમારે પિતૃ વાંય કથા કરાવી છે તો ગોરદાદાને બોલાય. ગોરદાદા કે સારું હોય તો બહુ સારો સંકલ્પ કે પિતૃ પાછળ કથા કરાવે પણ આખું કુટુંબ ભેળું કરવું પડશે. ભાઈઓ કેટલા? તો તમે ચાર પાંચ છે તો પાંચે ભેળા થઈને કરવી પડે. તો કે એ ભેળા નહીં થાય, કથા કરી નાખીએ પણ ભેળા તો પાંચે પરિવાર થાય. મારા બાપે માર્યા વેર છે બધાને. તો ગોરદાદા કે તો કથા ન થાય, ભાગવત કથા પિતૃ પાછળ થાય નહીં. તો કે કાં વાંધો શું છે, પોગે નહીં કે પાંચે ભેળા થઈ હમ કરીને કથા કરાવો તો પિતૃને કથા પહોંચે. તો કે પહોંચવાની હું કેમ ચિંતા કરો છો, અમને ખબર હોય ને અમારા પિતૃઓ આ બધી ટાંડી ઈજ લગાડીને ગયા છે એટલે એને ખબર જ હોય કે અમારા પાંચ દીકરામાંથી કોઈ ભેળું થવાનો જ નથી. એટલે તમે ચિંતા ન કરો ને કથા કરો. તો કે ભાઈ કથા તમે એમ બહુ આગ્રહ કરો તો કરવું ખરો પણ ચાલુ કથા એક બે દી થાય ને પછી એકાદો પરિવારમાંથી કોઈ ધૂણ મારે હું ખેમો જાવું ક્યાં, આબરુ ના કાંકરા થઈ જાય હું ખેમો. ત્યાં મોટા બાપ આવે હું ભેમો. આ ખેમો ભેમો ના કેટલાક ને ભેળા કરવા બોલ. ઓલો કે મને કાળિયા આંબન કેરી આપો, ઓલો કે મને મોહનતા ના શકતા આપો, અને અમારે કે હાકડી ભેંસનું દૂધ આપો. એટલે ગૌમૂત્ર ભાવું ગૌમૂત્ર મુક્તિ થઈ જાય સત્ય દે. અરે ચા માગે ચા નાકે થી પી જાય કેટલી કેટલી ચા. હા જોયા છો આપણે હા નાકે નગર અડે ચા ગરમ ગરમ ચા આ છે રકાબી અહીં રાખે અહીં આ થી રકાબી છોડે હરોડ મારે વયો જાય બોલો ચા આવ્યો છે કેટલી કેટલી ચા પી જાય. હા બહુ જ પિતૃઓ તો ભાઈ બહુ એટલે જીવતા નડે નહીં ને એવું જ કરવું બહુ હેરાન કરે છે. ઘણા કહે છે પિતૃ પિતૃ કઈ નડતું નથી ભાઈ, અમે તો કહીએ છીએ કે ઘણા એવા હોય નડે એવા હોય હો પણ એની વ્યાખ્યા કે જીવતા જે નડતા હોય મરીને નડે. જીવતા જેને શાંતિ ન હોય એ અક્ષરધામમાં જાય. આ સાત્વિક ની વાતું છે, બધું મૂકી દેવું પડે. નિર્દોષ થયો હોય અહીંયા જ અક્ષરધામ જેવી સ્થિતિ થઈ હોય એમ સર્વોપરીની ખાલી વાતું કરે નથી થવાતું. હૈયું સર્વોપરી થવું જોઈએ. તમે હાલા જતા હો ને તો સર્વોપરી દેખાવા જોઈએ તો તમે હાચા. વાતું જ કરવાની અને એના હાટું બાયો ચડાઈને બાજવાનું. વાસ્તવિકતાના પગલા ભરો, વાસ્તવિક સાધના કરો. રામકૃષ્ણને ધોકા માર્યા કઈ સર્વોપરી ન થઈ જાય. સર્વોપરી તો અમે માનીએ છીએ કે સ્વામિનારાયણ બાપમાં કરોડ કરોડ કૃષ્ણ હમાય જાય, કરોડ કરોડ રામ હમાય જાય. પણ તમે રામ અને કૃષ્ણ અને હનુમાનજી ગણપતિને જે તમે ગાયડો દે ને એનો તો જિંદગી સુધી તમારો વળ ન મૂકું. કારણ કે એ ગોપાળાનંદ સ્વામી એમ નથી કહેતા, ગુણાતીતાનંદ સ્વામી એમ નથી કહેતા, કોઈ વચનામૃત એમ નથી કહેતું. એટલે તમારી ગાંગલાઓની વાતો અમે કે જ માનીએ. તમે ગુરુ નથી કર્યો, અમે ગુરુ કર્યો છે.
કાનમાં વાતું સાંભળ્યું છે. તમે તો ઘડી કાની પાસે બેહો, ઘડી કાની પાસે બેહો, ઘડી કાની પાસે બેહો, ઘડી કાની પાસે બેહો, એનું કરીને ભેળો કરી ખીચડો કરે અને પછી કે સર્વ પડે એમ થતો હોય છે. ગુરુ ગુરુ છે. હા, હવે જેને પોતાના ગુરુની આમન્યા ન રાખી હોય એ પછી તમને વાતું કરતો હોય એ વાતોને કઈ લેવા દેવા છે? જે એવી વાતો કરનાર એને પૂછી આવો, તમારો હમ ખાવ, તમારો હાદો, તમે સત ખાઈને તમે કયો તમારે તમે કોણ ગુરુ છે? એવો દહ પંદર ગણાવે છે, ત્રણ ચાર ગણાવે છે અને કઈ એક નહીં ગણાવે. એમ કઈ આવે ભાઈ, હારા હાંઢ વગર કઈ સારું વસેરું આવતું છે, હું વાત કરો છું. એટલે બહુ ભામે ન ચડવું, બહુ વેગે ન ચડવું, સાચી વાત સમજવાની તૈયારી રાખવી, ખોટા અવગુણ લઈને વેર ન બાંધવા, એમ વાતું કરી અક્ષરધામમાં નહીં જવાય. એવા પગમાં પડ્યા છે ને તો ટાપલી મારશે તો વ્યા જાય છે, નહીં કે ધોકા ખાય છે ને તો કોઈ રીતે મેળ નહીં આવે. વળ ખાઈ જવા માટે ઘણા જન્મ છે, સાપના ને હાપોલિયાના ને કાકીડાના ને ચંદન ઘોના ને ઘોઈરાના ગણાય છે. આ જન્મમાં નથી વળ કરવા જેવો, આમાં આપણું હાલે નહીં, આમાં સાધુનું ભગવાનનું હાલે, પણ એવા લિંકમાં હોય એનું ધોરિયાઓનું ન હાલે, નહેરનું ન હાલે, ગંગાના પ્રવાહનું હાલે. એટલે જીવન ખરાબ ન કરું, જિંદગી બગાડી ન નાખવી, થોડી વાતમાં વળ ચડી જાય કેટલાય જન્મે પાર ન પડે. અને ભગવાનના સાનામ નાનો જે ભગવાનનો ભક્ત હોય એનો જો દ્રોહ ન કરાતો હોય, એનું ચરિત્ર તમે જોગીસાનું ચરિત્ર ગાવ અને જો સ્વામિનારાયણ રાજી થતા હોય તો રામકૃષ્ણનું ચરિત્ર ગાવ તો સ્વામિનારાયણ રાજી ન થાય. તમને કોણ આવા મળ્યા છે તમને આ ગમતું નથી? અનન્ય જેના સેવકો છે, આલો સેવકો ગણો તોય શું છે? સર્વોપરીમાં દોરા પાડી નાખે એવું તમને સમજીએ છીએ, નથી સમજતા એવું નથી, પણ તમે કયો આને ગાળ્યું દો અને રામનું નામ ન લેવાય, કૃષ્ણનું નામ ન લેવાય, હરે રામ ગોવિંદ ન બોલાય, ભાગવત આપણે સાંભળી ન કે ગીતા બોલી ન કાય, તો એવું સર્વોપરી નથી હોય, એવું કોઈનું નથી, એ તમારું જ છે. એ તો ગુણાતીતાનંદ સ્વામી મારો રાધારમણ, મારો રાધારમણ, મારો રાધારમણ કરતો, ગોપાળાનંદ સ્વામી કહો નમઃ શિવાય, નમઃ શિવાય, શિવનું પૂજન કરો. આ મહાપૂજા કોને આપીશ ભાઈ? તેમાં કોણ આવે છે? એમાં બધા દેવતા આવે છે? રામકૃષ્ણ અવતાર આવે છે કે નથી આવતા? એટલે ઈ નામ લેતા થાકતા નથી. અને તમારે જયારે નામ આવે ત્યારે તમે લાલચોળ થઈ જાઓ છો, તો આ તમારે ક્યાંનું છે? તમે ગોપાળાનંદનું નથી માનતા, તમે ગુણાતીતાનંદનું નથી માનતા, તમે મુક્તાનંદ સ્વામીનું નથી માનતા, તમે વિધાતરાનંદ સ્વામીનું નથી માનતા, આ નિત્યાનંદ સ્વામીનું નથી માનતા. એ બધાએ ભાગવત ઉપર લખ્યું છે, ગીતા ઉપર લખ્યું છે, હનુમાનજીના સ્તોત્રો લખ્યા છે, નિત્યાનંદ સ્વામી હનુમત કવચ લખ્યું છે, મુક્તાનંદ સ્વામી હનુમાનજીના જન્મમંગલની જેમ લખ્યું છો, મુક્તાનંદ સ્વામીએ હનુમાનજીનો જન્મમંગલની જેમ 108 મંત્રો લખ્યા. આ તો હું છે ને કહું છું, જેને ઘરેડ પડી ગયો હોય એને છ પડી ગયા, આપણે એને એટલે લેવા દેવા નથી. પણ આ છે, આ જે તાજો ડાયરો બેઠો હોય છે ને, એમાં કોઈને સમજાય જાય તો એને દ્રોહનો માર્ગ જ ન કરે. ભગવાનનું સ્વરૂપ એવું સમજવું કે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય. રાજાને દિવાન ન કહેવાય અને દિવાનને રાજા ન કહેવાય. હે, એ ચોખવટ છે બસ. પણ તમે પછી પાછું એવું 365 દિવસ ઉપાસનાની જ વાત કરો, એ ક્યાંનો ન્યાય? બીજું કઈ કરવા જેવું જ નથી? હે, બીજી કઈ વાત જ નથી આવતી? કારણ સત્સંગ, કાર્ય સત્સંગ, કારણ સત્સંગ, કાર્ય સત્સંગ, બીજું કઈ આવતું જ નથી? બીજું કઈ શીખવાડ્યું જ નથી વચનામૃતમાં? અને એ વાત આવે ત્યારે જ તમને આમ તોર ચડી જાય છે, તો બીજી ધર્મની, જ્ઞાનની, હે, એના લીલા ચરિત્રોની, એના ભક્તોના ચરિત્ર, એ કઈ વાત આવતું જ નથી? ત્યારે કેમ કહું નથી તૂટતી? આ તો પોતે સમજે છે એ સર્વોપરી છે, એટલે હું સર્વોપરી છું એમ. હું જે સમજુ છું ને એ સર્વોપરી છે, એટલે હું સર્વોપરી છું, એ સર્વોપરી, બીજું કઈ નહીં. કારણ કે હું જેવું તેવો નહીં, હું જેવો તેવો નહીં એમ, એટલે એમ ન હાલે. દાસના દાસ થવામાં મજા છે. ભગવાનનો સ્વરૂપ ઓળખાવો, એમાં ખોટું નહીં, એમાં હરખું ન કરી નાખો. અરે કોઈ દિવસ ભાઈ, આ ઘણાને અકલ મઠા એવા સત્સંગમાં થયા છે કે મધ્યના 9 વચરામાં તારે વેર કઈ રીતનું હારા કહેવા તૈયાર નહીં હોય કે ભાઈ ભગવાનનો નિરાકાર જાણે તો દ્રોહ કર્યો કહેવાય, અને ભગવાનના સ્વરૂપને બીજા અવતાર જેવું જાણે તો પણ દ્રોહ કર્યો કહેવાય. તો એ શબ્દ કાઢી નાખે, અવતાર જેવું ન કહેવું એમ નહીં, અવતાર જેવા કહેવાય એમ તો કેમ કહેવાય? તમે સમજો, તમારા ઘરના હોય તમારે, તમે એના ધણી છો ને, તમે બધા આગળ બેઠા છો તો પૈણેલા છો કે વાંઢા છો? પૈણેલા છો ને, હવે તમારા ઘરના હોય, નાગરભાઈ આપણે બરાબર, તમારા ઘરના હોય, ચાલો એને નથી લેવું, વળી એને ઘરમાં ડખો થાય તો આપણે ક્યાં શાંત કરવા જવું. પણ માનો કે તમે કોઈ એકાગ્રહ છો, તમારા ઘરના હોય, તમારા ઘરના પછી એના માટે તમે ઈ સર્વ છો. પછી એમ કે પાડોશ વાળા મારે આના જેવા જ, આટલું સાદું ચલાવે ને તોય પોતાના ઈષ્ટદેવ ને કોઈ ની અરે ન હરખાવે. મારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ તમે એને કોઈ લેવલમાં લેવા આવો, એ તુલસીદાસજી ને રામ એટલે રામ, એ મારો રામ. પણ તમે ખોટું શીખો છો, તુલસીદાસજી ને રામ એટલે રામ, પણ રામચરિત માનસ લખે એટલે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંતમ સમીશ્વરમ. પહેલું વંદના કોનો આવે? મહાદેવ. એટલે આ તો છે તો રામના, આખું રામચરિત માનસ. કથા કોણ કે? શિવજી. શિવ કથા કરે, રામ કથા કરે. સમજાણું નથી, ધર્મ જનુન છે, સિદ્ધાંત નો મોહ છે, વ્યામોહ છે, એટલે આ બધો દ્રોહ થાય છે. એવું નથી કે પોતાના પતિવ્રતા નારીના મહેમાન આવે ધણીના અને એને આગતા સ્વાગતા સલામ નામ નો લે, એને બોલાવે આવો આવો પ્રેમજીભાઈ તમે ક્યારે આવ્યા, એ તો એમ જ કે મારો મારો જે ધણી ઉકો છે એનું જ નામ લઉં, બીજાનું નામ ન લો. એવું હોય? એ તો વચનામૃત બતાવ્યું છે, પતિવ્રતા નારીનું એટલું સમજાય ને તોય તમને આંખ્યું હોય તો ખબર પડે કે આપણું કલ્યાણ નથી કરવા બેઠા, અકલ્યાણ કરવા બેઠા છે. કોણ ના પાડે છે? ગોપાળાન સામે ડાયરેક્ટ વાંચો, ગુણાતીતાન સામે ડાયરેક્ટ વાંચો. આ તો એમાંય વિશ્વાસ નહીં, આલિયા માલિયાનો વિશ્વાસ. એની દ્રષ્ટિ કેટલી ઓલા તો સિદ્ધ થઈને જોવે છે, ત્યાં હનુમાન દેખે ત્યારે પગમાં પડી જાય, હો મારા બાપ ક્યાંનો ક્યાંનો સેવક છે. તો પછી એટલે સાચું સમજવું, મર્યાદા જે છે, અવતાર અવતારીની મર્યાદા હોય, દેવી દેવતાઓની મર્યાદા હોય, પિતૃઓ જાળવતા હોય, આપણે જાળવવાની છે. કાક ચેષ્ટા ભગત ધ્યાનમ શ્વાન નિદ્રા. ઘરમાં મર્યાદા હોય તો જ છોકરાઓમાં આવે. આગલી વાત સોમવારે. સહજાનંદ સ્વામી મહારાજ.